તારીખ 17-10-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 249 અને 250 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 191.
પ્રશ્ન 249-150 શાસ્ત્ર ભાષાથી કહીએ કે પ્રગટ કરવાની અપેક્ષા એ પર્યાય ઉપાદેય છે, પરંતુ આપે જે કહ્યું તેનાથી સ્પષ્ટીકરણ બહુ સરસ થયું. સાધનામાં સાધકને આવા પરિણામ આવે છે તે બહુ સરસ વાત કરી, હજી જરા વિશે સમજાવશો. પ્રગટ કરવાની અપેક્ષા એ પર્યાયને ઉપાધિ કઈ છે, એમાં પુરુષાર્થની વાત છે. દ્રષ્ટિ આત્મા ઉપર હોય છે અને પુરુષાર્થ ચાલતો હોય છે, બે કામ એક સાથે હોય છે. તેના ઉપર વિશેષ સ્પષ્ટીકરણ હજી માંગ્યું છે. સાધનામાં આવા પરિણામ સાથે હોય જ, આવા પરિણામ એટલે બે, દ્રષ્ટિના ને પુરુષાર્થ, બે પરિણામ સાથે હોય જ. પોતાની દ્રષ્ટિ નાયક ઉપર સ્થપાયેલી રહે છે, દ્રષ્ટિ તો નાયક ઉપર એકદમ ચોંટેલી રહે છે. દ્રષ્ટિ નાયક થી છૂટી પડતી નથી, દ્રષ્ટિ છે નાયક થી છૂટી પડતી નથી. હું નાયક છું એમ નાયકનું જે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, નાયક છું એમ નાયકનું જે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, દ્રષ્ટિનું કામ અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. વિભાવથી ન્યારો અધૂરી કે પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહીં, તથા ગુણના ભેદ પણ મારામાં નથી એવી જે દ્રષ્ટિ, એટલા બધા વિકલ્પ નથી એમાં, નિર્વિકલ્પ છે. પણ નિર્વિકલ્પ ભાવમાં બધું આવી જાય છે, ગુણભેદ નહીં, પર્યાય ભેદ નહીં, વિભાવથી ભિન્ન પણ બધું એમાં આવી જાય છે. એવી જે દ્રષ્ટિ નાયક ઉપર સ્થપાણી, તે દ્રષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. એકવાર સ્થપાઈ ગઈ એટલે ત્યાંથી ખસતી નથી, કેમકે પૂરી શક્તિથી કામ કરે છે. બીજા બધા ગુણમાં શક્તિ હજી પૂરેપૂરી ખીલી નથી હોતી. જ્ઞાન છે એ કેવળ જ્ઞાન થશે ત્યારે પૂરી શક્તિથી પ્રગટ થશે. સમય જ્ઞાનમાં શક્તિ અધૂરી છે પરિણામમાં. એવી જ રીતે રાગ વિતરાગતા બે છે, એટલે ચારિત્ર શક્તિ પણ પૂરી નથી પરિણામમાં. શ્રદ્ધામાં એવું નથી, દ્રષ્ટિ પૂરેપૂરી પૂરેપૂરી એટલે ગુણમાં શક્તિ કેટલી છે કે અનંતી છે, તે પોતાની અનંતી તાકાતથી તે પોતાના સ્વરૂપ અસ્તિત્વને ગ્રહણ કરે છે. એને સાતમી નારકીની વેદના છોડાવી ન શકે. એ દ્રષ્ટિને સાતમી નારકીની વેદના ત્યાંથી છોડાવી ન શકે, એટલી શક્તિ સમ્યક દર્શનમાં છે. ત્યાંથી ખસતી જ નથી. એટલે જે પુરાણોની અંદર ચારિત્રો આવે છે, સત્પુરુષોના ચરિત્રો આવે છે, મુનિઓના ચરિત્રો આવે છે, એને બહુ આવી પ્રતિકૂળતાઓથી આવા ઉદયો આવ્યા, આવું બધું થયું, એ દ્રષ્ટિ બતાવવા માટે વાત છે. એ બધી પરિસ્થિતિમાં અને ચારિત્રમાં એને પોતાને આટલો વિભાવ થવા છતાં દ્રષ્ટિમાં ફેર નથી પડતો. એ વખતે પણ દ્રષ્ટિ કેટલી ને એટલી, એવી ને એવી, એમને એમ એક જ પ્રકારે પરિણમે છે, એમાં ફેર નથી હોતો. રામચંદ્રજીની દશા પાગલ જેવી દેખાય, દ્રષ્ટિમાં ફેર નથી પડ્યો, દ્રષ્ટિમાં ફેર પડતો નથી. એમ દેખાડવું છે ત્યાં, એમ દેખાડવા માટે એ વાત છે. એમની અશક્તિ ને એમનો અવગુણ કોઈ દેખાડવા માટે વાત નથી હોતી, એમ કેવું છે. છતાં પોતાને ખ્યાલમાં છે કે આ વિભાવ ઉભો છે, આ વિભાવ ઉભો છે એવું પણ જ્ઞાનમાં છે. હજી અધૂરી પર્યાય છે એ પણ જ્ઞાનમાં છે. સ્વભાવનું વેદન અંશે થાય છે એ પણ ખ્યાલમાં હોય છે. જ્ઞાનમાં બધું ખ્યાલમાં હોય છે, દ્રષ્ટિ કઈ જોતી નથી. કે મને મારો પરમાત્મા મળી ગયો, હવે બીજી પર્યાયોમાં શું છે ને શું નહીં, મારે શું કામ છે, મારો સંબંધ મારા પરમાત્મા સાથે ફક્ત છે અને એમાં પોતે કોઈ અંશે એમાં ઓછાપણું નથી. એ સંબંધમાં એટલી બધી એ ચીપકીને રહી છે કે ઓછાપણું નથી, એવો અમિત ભાવ એમાં વર્તે છે. એટલે પછી બીજી પરવાર છૂટી જાય છે દ્રષ્ટિને. જ્ઞાનમાં બધું ખ્યાલ છે, વિભાવ, અધૂરી પર્યાય, આંશિક વેદન છે, એ બધું જ્ઞાનમાં ખ્યાલ છે. એ જ વખતે સ્વાનુભૂતિની દશા પ્રગતિ છે. નાયકની સ્વવિકલ્પ ધારામાં અંશે શાંતિનું વેદન છે, પણ હજી તે પૂરું નથી ને અધૂરું છે. વિકલ્પની વિભાવની બધી જાળ હજી ઊભી છે અનેક પ્રકારે, એમ તે જાણે છે. અને તે વિભાવથી પોતાની પરિણતિને છૂટી પાડતો પુરુષાર્થ કરતો જાય છે. દ્રષ્ટિ ભલે એને વિષય ન કરે, જ્ઞાન જાણે છે અને પુરુષાર્થ પુરુષાર્થનું કામ કરે જાય છે. બીજા ગુણો પોતાનું કામ કરે જાય છે, દ્રષ્ટિ એ જોવે કે ન જોવે, બીજા ગુણો તો પોતાનું કામ પ્રયોજનભૂત કામ કરતા આવે છે. સમજી શકે, અવલોકન કરે પોતાના પરિણમન નું તો સમજી શકે. દ્રષ્ટિની સાથે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે, અથવા એને પુરુષાર્થ સાથે ને સાથે રહે છે. દ્રષ્ટિ પ્રતિ સમય પરિણમે છે, તો બીજી પર્યાયોને એનો કૂટ લાગે છે. જેમ પૂદગળ નો સ્પર્શ ગુણ છે, પીપર ને ખરડમાં નાખી અને એને ઘસી, ઘસવાથી પીપર અને એની પર પથ્થર ઘસાણો, પીપરના પરમાણુઓ અને પથ્થરના પરમાણુઓ ઘસાણા, સ્પર્શ ગુણમાં એટલું કાર્ય થયું અને એની તીખાશ બહાર આવી, અથવા એની જે શક્તિ છે પીપરમાં ગરમી આપવાની શક્તિ છે, ગરમ છે, શરદી લાગી હોય એને ચોસઠ પૂરી પીપર દવા તરીકે આપે, ઔષધિ તરીકે. તો ગરમી આપવાની શક્તિ એની અંદર અવ્યક્ત હતી, ઘસી એટલે એ શક્તિ વ્યક્ત થઈ. એમ દ્રષ્ટિએ પ્રતિ સમય પરિણમન કોની સાથે કર્યું? સ્વરૂપ સાથે પૂરી તાકાત છે, એ અસ્તિત્વ ને ગ્રહે છે, એટલે એ ફૂટ લાગે છે. એમ તો આપણને 64 પરીમાં ફૂટ લાગ્યો, શક્તિ બહાર આવી, બીજા ગુણો પુરુષાર્થ વધુ, જ્ઞાન વધુ, શાંતિ વધી, વિતરાગતા વધી, બધું વધવા માંડે છે. પ્રતિ સમય શક્તિના પરિણામોને ફૂટ લાગે છે અને બીજા ગુણો અંદરથી બહાર આવતા જાય છે, શક્તિ વ્યક્ત થતી જાય છે, એવું એનું વિજ્ઞાન છે. સાધક ની ભૂમિકામાં દ્રષ્ટિ નું આ રીતે કામ ચાલે છે. દ્રષ્ટિ તો પરિણમી ગઈ તથા ગુણ સ્થાન થી, પછી દરેક ગુણ સ્થાનમાં એ દ્રષ્ટિનું પરિણમન ચાલુ થાય, બીજા ગુણો ખીલતા જાય. દ્રષ્ટિનો પૂટ લાગતો જાય ને બીજા ગુણો ખીલતા જાય, દ્રષ્ટિનો પૂટ લાગતો જાય ને બીજા ગુણો ખીલતા જાય, એમ કેવું છે. દ્રષ્ટિ તો સ્વરૂપ ની સાથે કામ કરે છે, પણ એ જે સ્વરૂપ ઉપર કામ કરે છે એને કારણે નિમિત્ત નૈમિત સંબંધે બીજા ગુણો ખીલતા જાય છે, દ્રષ્ટિ નો પૂટ લાગે છે. પુરુષાર્થ ઉપડે છે એનું કારણ મૂળમાં દ્રષ્ટિ છે, ધર્મ નું મૂળ પુરુષાર્થ, જ્ઞાન, શાંતિ બધા ધર્મ છે, પણ બધાનું મૂળ દર્શન છે. મૂળમાં જેમ પાણીનું સિંચન થાય છે એમ આત્મભાવનું સિંચન ત્યાંથી થાય છે. એટલે એ રીતે દ્રષ્ટિ કામ કરે છે એમ જ્ઞાનીને પોતાના અવલોકનથી સમજાય છે, આ દ્રષ્ટિનો પૂટ લાગે છે, બીજા ગુણો આપોઆપ ખીલતા જાય છે. પરંતુ પુરુષાર્થ પણ સહજ છે ને, તો સહજ પુરુષાર્થ ક્યારે થાય? કે આ એક મિકેનિઝમ શરૂ થઈ ગયો, અંદરની મશીનરી ચાલુ થઈ ગઈ, તો ઓટોમેટિક કામ કરે છે. પુરુષાર્થમાં જયારે ઉગ્રતા વધી જાય ત્યારે નિર્વિકલ્પતા ઓટોમેટિક થઈ જાય, કરવી ન પડે, થઈ જ જાય. સ્વરૂપ નિર્વિકલ્પ છે, દ્રષ્ટિ કેવી રીતે પરિણમે છે? હું નિર્વિકલ્પ છું, હું નિર્વિકલ્પ છું, હું નિર્વિકલ્પ છું, હું નિર્વિકલ્પ છું, એમ પ્રતિ સમય એમ દ્રષ્ટિ પરિણમે. એટલે પરિણામ સ્વરૂપ આકાર સ્વિકલ્પ જે વિકલ્પ છે એનો નિષેધ છે એની અંદર. એટલે વિકલ્પ ઘસાતો જાય, મોડો પડતો જાય, નબળો પડતો જાય, એક સમય એવો આવે કે ઉત્પન્ન જ ન થાય, ઉત્પન્ન ન થયો એટલે નિર્વિકલ્પ દશા થઈ ગઈ. જોર છે એ દ્રષ્ટિનું જોર છે, પોતાની શક્તિ છે જોરથી પરિણમવાની, બીજા ગુણો પણ ઓટોમેટિક વિકાસ પામતા જાય છે, એમ સાથે ને સાથે છે એમ કે છે. એ રીતે પુરુષાર્થ પણ પોતે કરતો જાય છે સાધક. દ્રષ્ટિની સાથે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે, એ સાથે સાથે સાયમલ્ટેનિયસ કામ થાય છે એમ કેવું છે. વિભાવમાં એકત્વ થતું નથી, સાધુ દશામાં વિભાવમાં એકત્વ થતું નથી. અને જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ કરતો જાય છે, જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ વધતો જાય છે, કરતો જાય છે કે વધતો જાય છે પુરુષાર્થ. જેમ મૂડી વધી એમ વેપાર વધ્યો, મૂડી વધી એમ વેપાર વધ્યો, ઓટોમેટિક છે. ઇન્વેસ્ટમેન્ટ વધ્યું, વોલ્યુમ વધ્યું કામનું, બસ. આમ પુરુષાર્થ કરતા કરતા પોતાની ભૂમિકા પલટાઈ જાય છે. પુરુષાર્થ કરતા કરતા જેમની ભૂમિકા છે ઉપર 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 ઉપરની સાંજે થતી જાય છે. ચોથી ભૂમિકા પછી પાંચમું ગુણસ્થાન, પછી છઠ્ઠા સાતમાની ભૂમિકામાં એ પોતાના સ્વભાવને દોરીને વધારે ખેંચતો હોવાથી જ્ઞાનની ઉગ્રતા, જ્ઞાતાધારાની તિખાશ અને વિરક્તિ વધતી જાય છે. બધા ગુણોમાં વિકાસ થઈ ગયો. જ્ઞાન વિધુ, પુરુષાર્થ વિધો, વૈરાગ્ય વિધો, ચારિત્ર વિધુ, શાંતિ વધી, બધું વિધું. છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં પુરુષાર્થની દોરીને વધારે ખેંચતો હોવાથી, તો પુરુષાર્થ ત્યાં વધારે ઉગ્ર છે સહજ, એટલે વગર વિકલ્પે નિર્વિકલ્પ થઈ જાય છે. મારે વિકલ્પ થવું છે એવું ધ્યાનમાં બેસવું નથી પડતું. ધ્યાનમાં પણ મને બેસે છે ખરા, કારણ કે એને બીજું કામ નથી. પણ ન ધ્યાનમાં બેસે ત્યારે હાલતા ચાલતા પણ પુરુષાર્થ ચાલુ જ છે. હાલતા ચાલતા પણ સ્વરૂપમાં લીન થાય, ખાતા પીતા પણ સ્વરૂપમાં લીન થાય, શાસ્ત્ર લખતા લખતા પણ સ્વરૂપમાં લીન થાય, પુરુષાર્થ ચાલુ છે. અંદર માં વસ્તુ પ્રત્યક્ષ છે, એની પ્રત્યક્ષતા જેમ પ્રતીતિમાં સદૃષ્ટિમાં વિશેષ આવે છે, પુરુષાર્થમાં ઉગ્રતા આવતી જાય છે, ઉછાળો ખાય છે પુરુષાર્થ.
એક સાધક વારંવાર નિર્વિકલ્પ દશામાં હોય અને એક સાધક બહુ
આ ટાઈમ લાગે પડે ટાઈમ,
ત્યાં પછી સહજ સહજમાં ફેર તો પડે ને?
હે,
ત્યાં સહજ પુરુષાર્થનો
એ સહજ છે, થોડો શિથિલપણો છે એ પણ સહજ છે, અને ઉગ્રપણું છે એ પણ સહજ જ છે, બે સહજ જ છે. એનું પોતાનું જ્ઞાન હોય છે, જ્ઞાન આવતી જ્ઞાન થાય છે, તીવ્રતા મંદતાનું જ્ઞાન થાય છે, એટલી વાત છે.
પછી આપણે સહજ કે પછી ઉગ્ર પુરુષાર્થ કર્યો એમ કહેવામાં
આવે, કર્યો એમ બોલાય, બોલો સમજાવવાની ભાષામાં થાય છે એને કર્યો એમ કહેવાય, જે થાય છે એને કર્યો એમ કહેવામાં. પણ ત્યાં કોઈ કરતું તો ભાવે, કરતું તો બુદ્ધિથી કરે છે એવું સમજવાનું નથી. કર્તૃત્વમાં ઉભો છે એને એની ભાષામાં સમજાવવા માટે એમ કે છે, જેથી સમજી શકે કઈક. તમે કર્તૃત્વમાં પીડ્યા છો એટલે એને કર્યું આમ કરે છે, આમ કર્યું એમ કહીએ, પણ સમજવાનું એમ છે કે સહજ એમ થાય છે. દ્રષ્ટાંત લઈએ, કોઈ માણસનું ઘરમાં મૃત્યુ થયું અને જેને ઘણું મમત્વ હોય એને બહુ જ દુઃખ થાય, કોઈ વાર પરિસ્થિતિ એવી વિચિત્ર થાય કે રોઈ ન શકે, એટલું બધું એને ડૂમો ભરાઈ જાય, રિએક્શન અંદર આવે, રોઈ ન શકે. એનો અર્થ એમ નથી કે એને દુઃખ નથી, એને દુઃખ વધી ગયું છે. પછી એને બહાર કાઢવો પડે, નહીતર એને બહુ બહુ જ વિપરીત અસર, એમને કોઈ વાર મરી પણ જાય માણસ, અનારોગ્ય તો કાં મરી જાય, કાં પાગલ થઈ જાય, એવું બધું કંઈ બહુ એને વધારે ખરાબ અસર ઊભી થઈ જાય, એમાંથી રિઝલ્ટ વધારે ખરાબ આવે, એટલે એને રોવડાવવો પડે. રોવડાવવા માટે કૃત્રિમ ઉપાય કરે, એક જમાનામાં તો પુરુષ મરી જાય તો સ્ત્રીને રોવડાવવા માટે એ છાજિયા લેનારી બાઈ હોય એને લઈ આવે. એવા એવા એવું એવું ગાય, એવું બોલે, થોડું પદ્યાત્મક ભાષામાં બોલે, આમ ગીત ન હોય, કોઈ ગાયન ન હોય, પણ થોડું એવી રીતે લય એવી હોય, અને એવા એવા વેણ બોલે ને ન રોવાવતો એને આવી જાય. આવા બધા કૃત્રિમ પ્રયોગો કરવામાં આવે તો પછી જે રડવું આવે એ સહજ આવે. એ જે રડવું અટકી ગયું હતું એ આગળીઓ છૂટી ગયો પછી સહેજ ચાલે. એમ જે કરતા બુદ્ધે માં ઉભો છે એને પુરુષાર્થ કેમ કરવો, પુરુષાર્થ આમ કરવો, પુરુષાર્થ કરો, હું તમે આ બધું નહીં કરો, અપેક્ષા વૃત્તિ છોડી દો, ઉદાસીનતા કરો, પુરુષાર્થ કરો, એમ બધું કહેવાય ઉપદેશક ભાષામાં. એમ કહેવાય એ ઉપદેશની એક ભાષા પદ્ધતિ છે, એને ફિગર ઓફ સ્પીચ કહે છે વ્યાકરણમાં, ઇમ્પરેટિવ સ્પીચ છે એને કહે છે. હું તો એ આદેશાત્મક ને ઉપદેશાત્મક તો એમાં આવે. પણ મૂળમાં એ વાત છે કે જેવું શરૂ થાય એટલે એ અસલ શરૂ થાય એટલે સહજ જ શરૂ થાય એમ છે. બોલવામાં એમ આવે ઉપદેશમાં, પણ થાય એ સહજ જ થાય. કેમ કે આત્મા જે સહજ સ્વભાવ છે એની પર્યાય અંદરથી જે સ્વાભાવિક નીકળે એ સહજ જ નીકળે, કારણ કે પોતે સહજ સ્વભાવે છે. સ્વાભાવિક પર્યાય પણ સહજ જ હોય, અસહજ ન હોય, કૃત્રિમ ન હોય, અને કૃત્રિમ હોય તો એમાં સ્વભાવ ન હોય એમ છે. બસ ઓટોમેટિક જ થાય, સ્વભાવ સહજ જ છે, સહજ જ ચાલે અંદરથી. સ્વભાવને અનુલક્ષીને અને સ્વભાવને અનુસરીને થાય છે ને, એટલે એ સહજ જ ચાલે. પછી જે ઉપડે ને એ પોતે નો રોકી શકે, પોતે નો રોકી શકે. સ્વજન મરી જાય તો રડવું રોકી શકે છે માણસ? એની એની વેદના છે ને, સંયોગ છૂટી ગયો એની વેદનાથી, બરાબર, વિયોગની વેદના જેને કહે છે એ રોકી શકે છે? એને રોકવા માટે કૃત્રિમ પુરુષાર્થ કરે છે લોકો, બહુ રડે તો પણ પાછું એનું પરિણામ બહુ ખરાબ આવે, નબળાઈ આવી જાય, હિસ્ટોરિયા આવી જાય, હે, બ્લડ પ્રેશર વધી જાય, હાર્ટ એટેક આવી જાય, શું એવા બધા રિઝલ્ટ ન ઊભા થાય તો એને રોતો રોકવો પડે, ન રોતો એને રોતો રોડાવવો પડે, અને રોતો એને રોકવો પડે. બધું એની એની સર્ટન ગ્રાફિકલ રેન્જમાં ચાલવું જોઈએ, બેલેન્સિંગ ચાલવું જોઈએ. સારું ન ચાલે એ ન કામ આવે, અને વધુ પડતું ચાલે એ ન કામ આવે. એને સમજાવે ભાઈ સમાધાન કરો, તમે સ્વાનુભૂતિ થઈ ગયું તો ઈશ્વરના હાથની વાત છે, આપણા હાથની વાત નથી, શું એવી રીતે રોતો બંધ થાય. એમ કે ભાઈ તમે તો બહુ સમજદાર છો, તમે આટલું બધું સમજો છો પછી કેમ રોવો છો એમ પણ કહે. તમને ખબર ને નાની રોવે, રામચંદ્રજી રોયા કે ન રોયા, હજી સીતાજી તો હજી જીવતા હતા, ખાલી રાવણ લઈ જ ગયો હતો, રોતા હતા શારીરિક સમય દ્રષ્ટિએ. હા, ઋષભદેવ ભગવાન પધારે તરટતા હતા, એમને વિયોગ થયો. આ ભરત ક્ષેત્ર માંથી સૂર્ય નો અસ્ત થઈ ગયો એમ કીધું. શું કીધું? પોતે તો જ્ઞાની છે, અંધકાર વ્યાપી ગયો, કેવળ જ્ઞાન વિયોગ ગયો એમ કે બીજા કેવળ યોર્યા છે, ભગવાન ચાલ્યા ગયા. સુખદેવ ભગવાન તો રડવા મીંડ્યા, મહાજ્ઞાની હતા કઈ રડવા મીંડ્યા યોગ છે. હા, ઇન્દ્રામીન એને સમજાવે શ્યામ પ્રવચન માં છે ને, ગુરુદેવ બોલ્યા છે 30મા પ્રવચન માં બોલ્યા છે. ઇન્દ્રામીન એને સમજાવે, ઇન્દ્ર જ્ઞાની છે. અરે અરે ભરત, તમે જ્ઞાની છો, જ્ઞાની છો ને તમે કેમ રડો છો? તમે તો સમજો છો, હે, તમે તો આ ભાવે મોક્ષ જવાના છો, એટલા બધા જ્ઞાની છો. તો એ મને બધી ખબર છે, પણ આ રડવું રોકાતું નથી. એ સહજ જ છે, એમ છે. વિભાવ પરિણમન પણ સહજ અને સ્વભાવ પરિણમન પણ સહજ. જ્ઞાની એનો સાક્ષી કરતા હતા નથી, સાક્ષી છે. એ વખતે સાક્ષી ભાવ ઉભો છે, રડે છે ત્યારે સાક્ષી ભાવ ઉભો છે, અંદર જ્ઞાતા ભાવ ઉભો છે. રડવાના પરિણમનના પણ જ્ઞાતા છે, ભિન્ન ભિન્ન પડે છે અંદરમાં જ્ઞાતા ભાવ છે. એવું છે, આ લોકો સતાંબર માં આવે છે. ઘણી દશામાં એટલું બધું ન રડે એવું ન હોય, નીચેના ગુણ સ્થાન ન હોય. ઘણી દશામાં તો વૈરાગ્યમાં બહુ આવે, પરમેશ્વર પધારી ગયા તો પોતે ધ્યાનમાં બેસી જાય છે. અમારે તો કોઈ એટલું જે થોડો ઉપયોગ જતો હતો ભગવાન ઉપર, એ વિષય પણ બંધ થઈ ગયો, પતી ગયો, સ્વરૂપમાં લીન થઈ જાવ. કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે એમ, રડે તો કેવળ જ્ઞાન ક્યાંથી થાય? હા, લોકો બીજો ખ્યાલ નથી મુનિ દશાનો, સમ્યક દર્શનનો ખ્યાલ નથી, મુનિ દશાનો ખ્યાલ નથી, કેવળ જ્ઞાનનો ખ્યાલ નથી. પછી તો શાસ્ત્રો બનાવ્યા છે, એટલે યથાર્થ આવે ને કથામાં પોતાને સમજણ પ્રમાણે ગોઠવાનું થાય.
ભિન્નતા
હોય તો ભિન્ન રહે. પછી છઠ્ઠા સાતમાની ભૂમિકામાં તે પોતાના સ્વભાવની દોરીને વધારે ખેંચતો હોવાથી, એટલે પુરુષાર્થ તીવ્ર એમાં ચાલતો હોવાથી એમ લેવાનું, જ્ઞાનની ઉગ્રતા વધતી જાય છે, ત્યાં વધતી જાય છે એમ લીધું, કરતો જાય છે એમ ન લીધું, પુરુષાર્થમાં ખેંચતો જાય છે ને કરતો જાય છે એમ લીધું. તો કે ઉગ્રતા વધતી જાય છે, નાતા ધારાની તિખાશ વધતી જાય છે, વિરક્તિ એટલે વૈરાગ્ય અને ઉદાસીનતા પણ વધતી જાય છે, વધતી જાય, આપોઆપ વધતી જાય છે. એમ અહીંયા દ્રષ્ટિ સ્વભાવ ઉપરનું પરિણમન કરે છે પૂરી શક્તિથી, તો પુરુષાર્થ પણ વધતો જાય છે. એટલા માટે સમ્યક દર્શન થયા પછી જીવ સહજ મોક્ષમાં જાય છે, એનું કારણ કે દ્રષ્ટિના કામને લઈને બધા ગુણો શુદ્ધતા વધતી જાય છે. પ્રશ્ન એ થયેલો હતો કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાય ઉપાદે છે, એ સમજાવવાની વાત છે. ઉદ્દેશમાં શું સહજ જ પ્રગટ થાય છે એમ કેવું છે. જ્ઞાનનું ફળ વિરતી છે તો મુમુક્ષુની ભૂમિકામાં થોડું વિભાવથી રહિત થવું જોઈએ ને, શું સમાધાન? અહીંયા જ્ઞાનનું ફળ વિરતી છે એવું સિદ્ધાંત સૂત્ર છે, પણ એ જ્ઞાન કયું? શૂન્ય જ્ઞાન ની વાત છે. મોક્ષની ભૂમિકામાં જે જ્ઞાન છે એમ ન કહેવાય, સમજણ છે એમ કહેવાય. યથાર્થ જ્ઞાન પ્રગટે, નાયકની ધારા પ્રગટે, તેનું ફળ વીરતી છે. જ્ઞાન દશાની વાત કરી, ત્યાં નાયક ધારની ધારા પ્રગટી છે. એટલે એક બાજુ ઝુકાવ વધી ગયો, બીજી બાજુનો ઝુકાવ ઘટી ગયો, એનું નામ વીરતી. તેથી જેને નાયકની ધારા પ્રગટે તેને વિરક્તિ આવી જાય છે. ગુણસ્થાનનું નામ અવિરત ગુણસ્થાન છે, પણ એનો અર્થ એમ નથી કે વિરક્તિ નથી, વૈરાગ્ય નથી, હોય જ છે. અમૃતચંદ્રાચાર્ય એક શ્લોક લખ્યો છે નિર્ગરાધિકારમાં, સમ્યક દ્રષ્ટેર નિયમિત ભવતિ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. નિયમથી એને સ્વરૂપ જ્ઞાન સાથે વૈરાગ્ય હોય હોય ને હોય. હવે એ કેવી રીતે સમજી શકાય એવું છે કે સ્વરૂપ જ્ઞાન ક્યારે થયું? કે સ્વરૂપ બાજુ ઝૂક્યો ત્યારે. તો સ્વરૂપ બાજુ ઝૂક્યો તો બીજી બાજુ ઝૂકવાનું ક્યાં રહ્યું? પછી ફેર પડ્યો કે ન પડ્યો? જેટલો સ્વરૂપ બાજુ ઝૂક્યો, ઝુકાવ આવ્યો પરિણામમાં, એટલું ઓલી બાજુથી ખસો કે ન ખસો? બે બાજુ તો પૂરેપૂરો તો ન જ રહે. જેટલા અંશે સ્વરૂપ બાજુનું વલણ થયું, એટલા અંશે બહારનું વલણ થયું, એ એની વિરક્તિ થઈ ગઈ. નામ ભલે અવિરત ગુણસ્થાન હોય, પણ વિરક્તિ હોય છે. શું પછી તો એવું નામ આપ્યું, શું કરવા? ઉપરના ગુણસ્થાનને અપેક્ષાથી એ વાત છે. પાંચમા અને છઠ્ઠા સાતમાની અપેક્ષાથી એ વાત છે કે ત્યાં એટલી બધી વિરક્તિ છે કે બાહ્ય પદાર્થની પ્રવૃત્તિ સાથેનો સંબંધ પણ છૂટી જાય છે, અને એનો દેખાવ પણ વિરક્તિનો થઈ જાય છે. અહીંયા દેખાવ વિરક્તિનો નથી થતો, પણ વિરક્તિ નથી એમ નથી. એમ ખુલાસો કર્યો છે ટોડરમલજીએ ગોમઠ સારની ટીકામાં, સમ્ય જ્ઞાન ચંદ્રિકામાં. એ શા માટે એને અવિરત કયા? ઉપરના ગુણસ્થાનની સરખામણી બતાવવા માટે એ વાત કરી છે, બીજું કોઈ એમાં દોષનું ગ્રહણ કરવાનું નથી. અહીંયા પણ એમ કહ્યું કે યથાર્થ જ્ઞાન પ્રગટે ચોથા ગુણસ્થાને, નાયકની ધારા પ્રગટે, તેનું ફળ વિરક્તિ છે. તેથી જેને નાયકની ધારા પ્રગટે તેને વિરક્તિ આવી જાય છે, થઈ જાય છે એમ, સહજ સહજ એની વિરક્તિ આવી જાય છે. કેમ કે આ બાજુ ઝૂક્યો હોય તો ઓલી બાજુનો ઝુકાવ ઘટી ગયો સહેજે સહેજે, ઓટોમેટિક જ છે. એ તો તેની વિરક્તિ આવી જાય છે, તે વિભાવથી છૂટો પડી જાય છે. સ્વભાવને ગ્રહણ કરતા વિભાવથી છૂટો પડી જાય છે, એનું નામ જ સ્વભાવનું ગ્રહણ છે. અનંતાનું મંદિર કષાયો તૂટીને અંશે સ્વરૂપ રમણતા પ્રગટે છે તથા ગુણસ્થાને. અનંતાનું મંદિર કષાય એક ચોકડી ખૂટે છે, બાકીની ત્રણ ચોકડી રહેલી છે, એક ચોકડી ઘટે છે, તૂટે છે, અને અંશે સ્વરૂપ રમણતા પણ પ્રગટે છે, સ્વરૂપમાં લીનતા પણ ચાલે છે. સવિકલ્પ દશામાં પણ ચારિત્રની પરિણતિ, અનંત ગુણની પરિણતિ છે સવિકલ્પ દશામાં, તો ચારિત્રની પરિણતિ પણ સવિકલ્પ દશામાં છે. એટલે અંશ સ્વરૂપ લીનતા છે એ પરિણતિની અંદર. પરિણતિ લીન છે, ઉપયોગ લીન નથી, પણ પરિણતિ લીન છે. એ અંશ હોય છે. જ્ઞાનનું ફળ વીરતિ છે, ફળ એટલે રિઝલ્ટ. આત્મજ્ઞાનનું ફળ વીરતી છે, તે કારણે નાયકની ધારા પ્રગટે છે, તેમાં તેને અમુક અંશે વિભાવ છૂટી જાય છે. જેટલો સ્વભાવ પ્રગટ્યો એના પ્રમાણમાં વિભાવ છૂટ્યો, બસ આપોઆપ છે. પ્રશ્ન તો મુમુક્ષુની ભૂમિકામાં પૂછો છે, પણ બધા એમને જ્ઞાન દશાની વાત કરી છે, તો હવે મુમુક્ષુ દશામાં શું થવું જોઈએ એની ભૂમિકા અનુસારનો ફેરફાર શું? અહીંયા તો જ્ઞાયક ધારા નથી, છૂટા પડવા પણ નથી, તો શું થવું જોઈએ? મુમુક્ષુની ભૂમિકામાં જ્યાં જિજ્ઞાસા પ્રગટ થઈ ત્યાં તે વિચાર વાંચન કરે, તેની સાથે અમુક વૈરાગ્ય આદિ હોય જ છે, ન હોય તો એટલી રુચિ જ નથી. શું કરે છે? મુમુક્ષુની ભૂમિકામાં પોતે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે, એ બાજુનો એનો ઝુકાવ છે, આત્મકલ્યાણની ભાવનામાં એનો ઝુકાવ છે, એટલે એ સંબંધેનું વાંચન વિચાર આદિ કરે છે, એટલે એને એ ઝુકાવ ઓછો થઈ જાય છે. અથવા આપણે એને એમ કહીએ છીએ કે રસ ઘટે છે. શું કહીએ છીએ? રસ ઘટે છે. એટલે જ્ઞાનીને પણ રસ જ ઘટ્યો છે, પણ એને વિશેષ માત્રામાં ઘટ્યો છે, એટલે એને વિરક્તિ કહે છે. અહીંયા રસ મંદ પડે છે. શું? તેને અમુક વૈરાગ આદિ હોય જ, ન હોય તો તેટલી રુચિ જ નથી, પણ એને આત્મકલ્યાણની એટલી રુચિ નથી, એટલી જરૂરિયાત લાગી નથી. રુચિ નથી એટલે જરૂરિયાત પણ લાગી નથી, એમ લેવાનું છે. ભૂમિકા અનુસાર લઈ લેવું. કૃપાળુ દેવ હોય તો શું કે ખબર છે? અમુક સુજિજ્ઞાસુ છે, એ સત્પુરુષ ભક્તિમાં એવો જોડાઈ ગયો છે, એવો ઝૂકી ગયો છે કે એને વિરક્તિ ઉદાસીનતા આવી જાય છે. વાંચન વિચારમાં પરલક્ષ થાય છે, પરલક્ષ રહે છે, તો ધારણા થઈ જાય છે, રસમન થતો નથી, અને એમને બધું હાલતું હોય છે, પ્રતિબંધોમાં ફેર પડે, એના પ્રકૃતિમાં ફેર પડે, અને એમને બાકી બધું અકબંધ રહી જાય, એમાં ફેરફાર કરવાનો છે, બધું અકબંધ રહી જાય, અને વાંચન વિચાર કર્યા કરે, એટલે એ પોતે એ લાઈને નહોતા ચડાવતા. આમાં તો જે વાંચન વિચાર છે એ યથાર્થ, પણ સ્વલક્ષ જેવની વાત છે, એને ફેર પડે જ છે, સ્વલક્ષ હોય એને ફેર પડે જ છે. તો ઓલા પણ તો શું છે, એવી ચીજ મૂકી દીધી ભારે વજનદાર, એ બાજુ પલ્લું નહીં, બીજી બાજુ ઊંચું થઈ ગયું. જે સત્પુરુષની ભક્તિ કરે ને ફેર ન પડે તો એની ઉપભક્તિમાં તો કઈ ઠેકાણું નથી, તો એનું તો કઈ એવી ભૂલ કરનારા હોય છે. ઉપભક્તિ ભક્તિ રાખે અને પોતાના પરિણામમાં કાંઈ ફેરફાર ન અવકાશ જ ન હોય, જાણે કાંઈ જરૂર જ નથી ફેરફાર કરવાની, એમ ને એમ જ બધું રહેતું હોય, ચાલતું હોય, એવાની વાત નથી. આત્મા તરફ રુચિ જાય અને વિભાવનો રસ ન છૂટે તો તેને તત્વની રુચિ જ નથી. મોક્ષ શું છે? અને આત્મરુચિ પ્રકૃતિ છે, જ્ઞાનીને સમ્યક દર્શન પ્રકૃતિ છે, તો મોક્ષ ને આત્મરુચિ પ્રકૃતિ છે. એને ભિન્નતાને વશ વિરક્તિ છે, તો આને રુચિને વશ વિરક્તિ હોવી જોઈએ. જો એને વિભાવનો રસ ન ફેરફાર થાય, ન છૂટે, ન ઓછો થાય, તો તેને તત્વની રુચિ જ નથી. તો એને રુચિ બધું ચોકડી મૂકી દીધું, અથવા એની જરૂરત લાગી નથી. દેખાતો નથી. પછી કોઈ પહેલેથી કરી નાખ્યું એ બીજી વાત છે, બાકી આમ ગુણસ્થાનમાં મર્યાદા બહારના ત્યાગની નથી, ચોથા ગુણસ્થાનમાં. અને બહારનો ત્યાગ ન હોય તો એ ભૂમિકાને કોઈ દોષ નથી. આપણે વિસ્તારથી લઈશું. 150 નો હશે. સાધક દશામાં દ્રવ્ય દ્રષ્ટિનું પરિણામ પૂરી શક્તિથી થતો રહે છે. તેથી આત્માને તે દ્રષ્ટિના પરિણામનો ફૂટ પ્રતિ સમય લાગે છે અને પુરુષાર્થ જ્ઞાન આદિ સર્વગુણો વિશેષ રૂપે પરિણમન કરતા થઈ જાય છે. જોકે દ્રષ્ટિનો કાર્ય પરિણમનના કોઈ પણ પ્રકારના ફેરફારને સ્વીકારવાનું નથી અથવા દ્રષ્ટિ સર્વ પરિણામોને સદંતર સ્વીકારતી નથી. આમ છતાં એ દ્રષ્ટિના કૂટને કારણે પુરુષાર્થ જ્ઞાન વૈરાગ્ય આદિ સહજપણે ખીલતા જાય છે. અને જ્ઞાનમાં દ્રષ્ટિનો કાર્યનો અને બીજા પોતાના તથા બીજા ગુણોના કાર્યનો ખ્યાલ રહે છે.